એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે છે ને માણસની પોતાની છબી એટલે કે પોતાની ઓળખ વિશેની જે સફર છે એના પર વાત કરીશું. આપણી જાતને સમજવાની આ મથામણ કેટલી બધી જટિલ છે એ સમજવા માટે આપણે ગુજરાતી સાહિત્યના એક મોટા ગજાના વિવેચક સુરેશ જોશી,
હા સુરેશ જોશી,
એમના એક બહુ જ મહત્વના નિબંધ માનવની છબી એક આત્મખોજ એનો સહારો લઈશું. આ નિબંધમાં જોશીજીએ પેલા રશિયન લેખક દોસ્તોયેવ્સ્કીની જાણીતી કૃતિ નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ
એટલે કે ભોયતળિયાનો આદમી,
હા ભોયતળિયાનો આદમી, એનું વિશ્લેષણ કર્યું છે.
બરાબર.
તો આજનો આપણો હેતુ એ છે કે સુરેશ જોશીની નજરે સમજીએ કે માણસની આ આત્મખોજ કેવી રહી છે, એના અસ્તિત્વના સંઘર્ષો કેવા છે, અને આ ભોયતળિયાનો આદમી એ આધુનિક સમયમાં આટલો બધો અગત્યનો કેમ બની ગયો છે.
ચોક્કસ.
ચાલો તો આ રસપ્રદ ચર્ચામાં થોડા ઊંડા ઉતરીએ. સુરેશ જોશી છે ને એ વાત શરૂ જ ત્યાંથી કરે છે કે માણસમાં એક મૂળભૂત જિજ્ઞાસા હોય છે. આપણે કેવા દેખાઈએ છીએ, આપણી જાતને જોવી છે, સમજવી છે.
હા, બધાને હોય.
પણ જોશી તરત જ કહે છે કે ભાઈ આ લગભગ અશક્ય છે. પેલો અરીસો પણ છે ને એ છેતરામણો છે.
એ ક્યાં આપણી પૂરી છબી દેખાડે છે.
ખૂણો બદલાય એટલે આપણે બદલાઈ જઈએ.
બરાબર, એકદમ સાચી વાત.
અને એક કિર્કેગાર્ડ નામના એક વિચારકને ટાંકે છે. એ કહે છે કે દુનિયામાં ઘર મળવું એ તો સારી વાત છે, પણ રસ્તા પર સાવ એકલા ચાલવું પડે એ બહુ ભયંકર છે. શું આ એકલતા જ આપણું નસીબ છે?
બિલકુલ. અને આ પોતાની છબીને પકડવાની ઓળખવાની કોશિશ તો સદીઓથી ચાલી આવે છે. આપણા ઇતિહાસમાં પુરાણોમાં એવા પ્રયત્નો થયા છે કે માણસની એક આદર્શ છબી ઘડી શકાય.
જેમ કે
રામાયણમાં રામ, મર્યાદા પુરુષોત્તમ, અથવા મહાભારતમાં તો સીધી જાહેરાત જ કરી દીધી, ન માનુષાત શ્રેષ્ઠતરમ હી કિંચિત.
એટલે કે માણસથી ચડિયા તું બીજું કશું નથી.
હા, બસ એ જ. આ બધા આદર્શો દ્વારા માણસને એક દિશા આપવાનો, એક ચોક્કસ ઘાટમાં ઢાળવાનો પ્રયાસ હતો એમ કહી શકાય.
પણ અહીં જ સુરેશ જોશીનો પેલો તીખો સવાલ આવે છે. શું આ આદર્શો ખરેખર એટલા આદર્શ છે, સંપૂર્ણ છે? એ યાદ અપાવે છે કે રામનું જે રામરાજ્ય આપણે આદર્શ ગણીએ છીએ એમાં સીતા ક્યાં હતા?
બહુ મોટો પ્રશ્ન.
એક રાજા તરીકે રામ અને પતિ તરીકે રામ, એ બે વચ્ચે આપણે ભેદ પાડી દીધો જાણે. પછી કૃષ્ણે અર્જુનને શું કહ્યું? યુદ્ધસ્વ યુદ્ધ કર, ક્ષમસ્વ ક્ષમા માગ, એમ નહીં?
હા, જાણે કર્તા અને કાર્ય અલગ થઈ ગયા. અર્જુન તો બસ એક સાધન બની ગયો.
અને મહાભારતનો છેડો જુઓ તમે, જે શ્રેષ્ઠ મનુષ્ય ગણાયા યુધિષ્ઠિર, એ પણ સ્વર્ગ જતા પહેલા સાવ એકલા, સાથે કોણ? ફક્ત એક કૂતરો. તો આ આદર્શો પણ ક્યાંક અધૂરા નથી લાગતા?
હા, જોશી બરાબર એ જ કહેવા માંગે છે કે આ આદર્શો પણ માણસની જે જટિલતા છે એને પૂરી રીતે સમાવી શકતા નથી. અને આ અધૂરપ, આ સંઘર્ષ એ જાણે આત્મજ્ઞાનની શોધ સાથે જોડાયેલો જ છે. જોશી એક બહુ રસપ્રદ વાત નોંધે છે.
કઈ વાત?
કે જે કોઈ પોતાની જાતને ખરેખર ઊંડાણથી જાણવા ગયું ને, તેને જાણે સમાજમાંથી, પોતાની મૂળ જગ્યાએથી હદપાર થવું પડ્યું, દેશ નિકાલ જેવું ભોગવવું પડ્યું.
ઓહો, આ તો ગજબ કહેવાય. કયા ઉદાહરણો આપે છે જોશી આના માટે?
અરે ઘણા બધા છે. પેલો આદમ, એણે જ્ઞાનનું ફળ ચાખ્યું અને સ્વર્ગમાંથી નીકળવું પડ્યું.
હા.
સત્ય માટે લડનાર સોક્રેટિસને ઝેર પીવું પડ્યું. ઈસુને વધસ્તંભે ચડાવી દીધા. બુદ્ધે રાજપાટ છોડીને વનવાસ લીધો. આપણા રામ, લક્ષ્મણ, સીતાનો વનવાસ,
પાંડવોનો અજ્ઞાતવાસ.
હા બરાબર. આ બધા શું બતાવે છે? જોશીના શબ્દોમાં જ કહીએ તો, જે કોઈ પોતાને વિશે જાણવા ગયો તે હદપાર થયો. જાણે કે પોતાની અંદર ઊંડા ઉતરવું એ સમાજ માટે ખતરનાક ગણાય છે.
અને પેલો ઓળખ ગુમાવવાનો ડર પણ સતત રહે છે ને. પુરાણોમાં પણ એવા કિસ્સાઓ છે ને?
ચોક્કસ છે. જેમ કે પેલો નળ રાજા, સાપ કરડવાથી પોતાનું રૂપ જ ગુમાવી દે છે, પછી દમયંતીએ તેને ફરીથી ઓળખવો પડે છે. સીતા અગ્નિ પરીક્ષા આપે છે તો પણ સમાજ અને રામ તેમને સ્વીકારતા નથી. પેલો દુષ્યંત શકુંતલાને ભૂલી જાય છે. આ બધું શું દેખાડે છે? એ જ કે આપણી ઓળખ, આપણી છબી કેટલી નાજુક છે, કેટલી બદલાતી રહે છે. જોશી એટલે જ કહે છે, આવી છે આપણી છબીની હારમાળા, કશું સ્થિર નથી, નક્કર નથી.
તો આથી પુરાણો અને ઇતિહાસની વાત. પણ આજના જમાનામાં, આધુનિક યુગમાં શું કંઈ બદલાયું છે? સુરેશ જોશી એના વિશે શું કહે છે?
જોશી કહે છે કે મૂળભૂત સંઘર્ષ તો એનો એ જ છે. આજે પણ એ જ યુદ્ધસ્વનો પોકાર સંભળાય છે, એ જ વનવાસ જેવી, ગુપ્તવાસ જેવી સ્થિતિઓ છે. પણ હા, એક નવું અને બહુ જ મોટું તત્વ ઉમેરાયું છે, ઓજારો.
ઓજારો એટલે
ટેકનોલોજી.
હા, ટેકનોલોજી, સાધનો. પહેલા માણસે પોતાની જરૂરિયાત માટે ઓજારો બનાવ્યા, પણ આજે હાલત એવી થઈ ગઈ છે કે ઓજારો એટલા બધા વધી ગયા છે કે માણસ પોતે જ એ ઓજારોના ઢગલા નીચે દબાઈ ગયો છે. હવે તો જાણે ઓજારો માણસને વાપરી રહ્યા છે.
અને બીજું, પેલો બુદ્ધિનો વિકાસ, એણે પણ કોઈ નવી સમસ્યા ઊભી કરી છે ખરી? હા, એ પણ એક મોટો મુદ્દો છે જોશીનો. એ પેલું વિજ્ઞાનનું ઉદાહરણ આપે છે ને, જેમ વિજ્ઞાનમાં કોઈ પદાર્થનું એકદમ બારીકાઈથી પૃથક્કરણ કરવા જઈએ તો આપણે જે સાધનો વાપરીએ ને એ જ પદાર્થનું મૂળ સ્વરૂપ બદલી નાખે છે.
અચ્છા.
બસ એ જ રીતે જ્યારે આપણે આપણી બુદ્ધિથી માણસનું વિશ્લેષણ કરવા બેસીએ છીએ ત્યારે આપણી એ વિશ્લેષણ કરવાની રીત જ માણસની છબીને બદલી નાખે છે. માણસમાં જે અતાર્કિક લાગણીઓ છે, વૃત્તિઓ છે, એને બુદ્ધિ જાણે કાપી નાખે છે, સમતળ કરી દે છે.
એટલે કે બધું તર્કથી સમજવાની કોશિશમાં આપણે એનું જે મૂળ તત્વ છે એ જ ગુમાવી દઈએ છીએ.
હા, કંઈક એવું જ. અને આ જે ભ્રમણા વગરની સ્પષ્ટતા આવે છે ને, બધું સમજાઈ ગયું એવો જે અહેસાસ થાય છે, એમાંથી જન્મે છે વિષાદ, એક પ્રકારની ઊંડી ઉદાસી, સંતાપ.
વિષાદ.
પણ જોશી આ વિષાદને ખરાબ નથી ગણતા, ઉલટું એ કહે છે કે આ વિષાદ જ માણસનું સાચું ગૌરવ છે. કારણ કે જી આ સંઘર્ષ અનુભવે છે, આ પીડા અનુભવે છે, એ જ ખરો જીવંત છે. પેલો જે તંત્રનો એક ભાગ બની ગયો છે ચહેરા વગરનો, એ નહીં. અને આધુનિક સાહિત્ય શું કરે છે? આજ તંત્રના માણસ અને લાગણીવાળા માણસ વચ્ચે જે ખાડો પડી ગયો છે એને પૂરવાનો પ્રયત્ન કરે છે.
અને બસ અહીં જ કદાચ દોસ્તો એસ્કીનો પેલો ભોંયતળિયાનો આદમી આવે છે, બરાબર?
બિલકુલ. 1864માં પ્રગટ થયેલી દોસ્તોયેવ્સ્કીની આ નાનકડી પણ એટલી જબરદસ્ત પ્રભાવશાળી કૃતિ નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ એ આધુનિક માણસની આ જટિલ, વિરોધાભાસી અને ઘણીવાર સમાજથી છુપાયેલી બીજી બાજુ રજૂ કરે છે. સુરેશ જોશી એને ક્રાંતિકારી ગણે છે.
ક્રાંતિકારી કેમ?
કારણ કે એણે પછીના ઘણા મોટા લેખકો જેમ કે કાફકા, સાર્ત્ર, કેમ્યુ એ બધાના વિચારોનો જાણે પાયો નાખ્યો.
અચ્છા, દોસ્તોયેવ્સ્કીનો હેતુ શું હતો આ પાત્ર બનાવવામાં, અને જોશી એની કઈ ખાસ વાત પર ભાર મૂકે છે?
દોસ્તોયેવ્સ્કી પોતે કહેતા કે એમનો હેતુ એ હતો કે જે સામાન્ય દેખાતો માણસ છે ને, રોજિંદો, એની અંદર પણ કેટલી અસાધારણ ગૂંચવણો છુપાયેલી છે એ પ્રગટ કરવી. આ પાત્ર જે પોતાને ભોંયતળિયાનો આદમી કહે છે એનું પહેલું જ વાક્ય શું છે ખબર છે? હું માંદો આદમી છું.
માંદો? શારીરિક રીતે?
ના ના, શારીરિક નહીં. એ પોતે જ આગળ કહે છે, વધારે પડતી સભાનતા, વધારે પડતી જાગૃતિ, જેને આપણે સંવિત્તિ કહીએ, એ જ એક જીવલેણ માંદગી છે. અને સુરેશ જોશી આ વાતને બરાબર પકડી લે છે. એમના મતે આ માંદગી, આ અતિશય ચેતના અને એના લીધે થતો જે સંતાપ છે એ જ આધુનિક માણસનો વારસો છે અને વૈભવ પણ છે. એ જ આપણને સામાન્ય પશુઓથી અલગ પાડે છે.
રસપ્રદ વાત છે. પણ આ કૃતિ પોતે કેવી છે? કોઈ સીધી સાદી નવલકથા જેવી?
ના, જરાય નહીં. એમાં કોઈ ગોઠવેલી વાર્તા કે કથાનક નથી. એ તો બસ પેલું જે પાત્ર છે ને, એના મનમાં શું ચાલી રહ્યું છે, એના વિચારો, એની અંદરની ઉથલપાથલ, એની પોતાની સાથેની વાતચીત, એની એક નોંધ જેવી છે.
એટલે ડાયરી જેવું?
હા, કંઈક અંશે. જાણે તમને કોઈએ અરીસાઓના હોલમાં ઊભા રાખી દીધા હોય, જ્યાં દરેક અરીસો તમારું અલગ જ પ્રતિબિંબ બતાવે અને તમારી છબી ક્ષણે ક્ષણે બદલાતી રહે. પાત્ર પોતે જ સ્વીકારે છે કે નવલકથાને તો નાયકની જરૂર પડે, હીરો જોઈએ, પણ મારામાં તો એન્ટી હીરોના, પ્રતિનાયકના બધા જ લક્ષણો ભેગા થયેલા છે. એ 19મી સદીના માણસને ચરિત્ર વગરનો કહે છે, એટલે કે જેની કોઈ એક સ્થિર ઓળખ જ નથી.
તો આ પાત્રના મનમાં ચાલે છે શું? કેવી છે એની માનસિકતા?
એનું બાળપણ બહુ એકલવાયું, લગભગ અનાથ જેવું વીત્યું છે, અને એના મનમાં સતત વિરોધાભાસી ઈચ્છાઓ ટકરાયા કરે છે. એક બાજુ એને સંપૂર્ણ સ્વતંત્રતા જોઈએ છે, કોઈનાથી દબાવું નથી, પણ બીજી જ બાજુ એને બીજા લોકો એના વખાણ કરે, એને મહત્વ આપે એવી ભૂખ પણ છે. એ વાસ્તવિકતાથી ભાગીને કલ્પનાની દુનિયામાં જતો રહે છે, જ્યાં એ પોતાને બહુ મોટો સમજે છે, પણ હકીકતમાં એ બીજાઓ પ્રત્યે, પોતાના મિત્રો પ્રત્યે પણ ક્રૂર અને ઈર્ષાળુ બની જાય છે.
અને એના રોજિંદા જીવનમાં નોકરી ધંધામાં કેવી રીતે દેખાય છે?
સરકારી નોકરીમાં પણ એ એકદમ એકલો પડી ગયેલો અનુભવે છે. શરૂઆતમાં એ જાણે બળવો કરવા માટે સ્વચ્છંદી બેફામ વર્તન કરે છે, પણ પછી તરત સમજી જાય છે કે આ તો ખાલી ભાગેડુ વૃત્તિ છે, એનાથી કંઈ સંતોષ મળવાનો નથી. એ પેલો કાર્યશીલ માણસ હોય ને, જે ફટાફટ નિર્ણયો લઈને કામ કરે, એને આદર્શ માને છે, પણ પોતે એવો બની શકતો નથી. એની બુદ્ધિ અને એની ઈચ્છાશક્તિ વચ્ચે સતત ઝઘડો ચાલ્યા કરે છે.
બુદ્ધિ અને ઈચ્છાશક્તિ વચ્ચે?
એટલે બુદ્ધિ કહે છે કે આમ કરવું તારા ફાયદામાં છે, પણ એની ઈચ્છાશક્તિ, એની મરજી કંઈક ઊંધું જ કરવા પ્રેરે છે, ફક્ત પોતાની સ્વતંત્રતા સાબિત કરવા માટે. અને આ સંઘર્ષ જ એને સાવ નિષ્ક્રિય બનાવી દે છે. જાણે પોતાના જ બનાવેલા ભોંયતળિયામાં એક દરમાં ભરાઈ જાય છે. અને એની સૌથી મૂળભૂત ઈચ્છા શું છે ખબર છે? પોતાની સ્વતંત્રતા, પોતાની મરજી જાળવી રાખવાની, ભલે એના માટે ગમે તેટલી પીડા, ગમે તેટલું દુઃખ સહન કરવું પડે. અને અહીં એક બહુ વિચિત્ર વાત જોવા મળે છે. એ પોતાની પીડામાંથી પણ એક પ્રકારનું વિકૃત સુખ મેળવે છે.
પીડામાંથી સુખ?
હા, સુરેશ જોશી લખે છે, દુઃખથી પણ એ એના અહંકારની અણી કાઢે છે. એ જાણે છે કે એનામાં ક્ષમતા છે, પણ એ વાપરી શકતો નથી. જે લોકોને મનમાં ને મનમાં ધિક્કારે છે, એમની જ પાસેથી પાછો કદર ઈચ્છે છે. અને અપમાનથી બહુ ડરે છે, પણ જાણે અજાણે વર્તન એવું જ કરે છે કે એનું અપમાન થાય.
બાપરે, આ તો બહુ જ ગૂંચવાયેલી માનસિકતા લાગે છે. કોઈ ખાસ પ્રસંગો છે જેનાથી આ વધારે સ્પષ્ટ થાય?
હા, થોડાક મુખ્ય પ્રસંગો છે જે એની આ સ્થિતિને બરાબર દેખાડે છે. જેમ કે એ પોતાના જૂના શાળાના મિત્રોની એક પાર્ટીમાં જાય છે, આમંત્રણ વગર જ.
આમંત્રણ વગર?
હા, ત્યાં બધાની વચ્ચે માન મેળવવા બહુ હવા ત્યાં મારે છે, પણ પરિણામ શું આવે છે? એની ભારે અવગણના થાય છે, અપમાન થાય છે. આ અપમાનનો બદલો લેવાની ભાવનાથી પછી એક વેશ્યાગૃહમાં જાય છે, પણ ત્યાં પેલા મિત્રોમાંથી કોઈ મળતું નથી.
અને ત્યાં પેલી લીઝા નામની વેશ્યા સાથેનો પ્રસંગ આવે છે, જે બહુ મહત્વનો ગણાય છે, ખરું ને?
હા, એ અત્યંત મહત્વનો પ્રસંગ છે. દોસ્તોએવ્સ્કીએ અહીં માનવ મનોવિજ્ઞાનની જે સૂઝ બતાવી છે એ અદ્ભુત છે. રાત વીત્યા પછી સવારે પેલો ભોયતળિયાનો આદમી લીઝાને વેશ્યાવૃત્તિ કેટલી ખરાબ છે એના પર બહુ લાંબુ પહોળું ભાષણ આપે છે.
ઓ, ઉપદેશ?
હા, ઉપદેશ. પણ એને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ બધું એ લીઝા પર પોતાનો પ્રભાવ પાડવા, પોતાનું વર્ચસ્વ જમાવવા કરી રહ્યો છે, કોઈ સાચી લાગણીથી નહીં. અને લીઝા પણ હોશિયાર છે, એ એના આ પોપટિયા જ્ઞાન પાછળનો દંભ સમજી જાય છે. છતાં પેલો ક્ષણિક આવેશમાં આવીને લીઝાને પોતાનું સરનામું આપી દે છે. પણ પછી એને સતત ડર લાગે છે કે લીઝા ઘરે આવશે તો એની ગરીબી અને દયનીય હાલત જોઈ જશે તો.
અને પછી શું થાય છે? લીઝા આવે છે ખરી?
હા, આવે છે. અને બરાબર એ જ સમયે આવે છે જ્યારે આ ભાઈ પોતાના નોકર સાથે પૈસા બાબતે ઝઘડી રહ્યા હોય છે. એટલે એની જે રહીસઈ આબરૂ હતી એ પણ સાવ ધૂળમાં મળી જાય છે. લીઝા બધું જોઈ જાય છે.
પછી
આ નામોશી એનાથી સહન નથી થતી, એટલે એ ગુસ્સામાં લીઝા પર તૂટી પડે છે અને કબૂલ કરે છે કે આગલા દિવસે એણે જે કંઈ કહ્યું હતું એ બધું ખાલી નાટક હતું. એ તો ખાલી લીઝાની મજાક ઉડાવવા માંગતો હતો.
ઓહો, આ તો બહુ ક્રૂર કહેવાય. લીઝા શું કરે છે પછી?
અને અહીં જ આખી વાતનો વળાંક આવે છે. લીઝા એની આ ક્રૂરતા પાછળ જે ભયંકર પીડા અને એકલતા છુપાયેલી છે એને સમજી જાય છે. એ ગુસ્સે નથી થતી, ઉલટું એ એના પર પ્રેમ અને કરુણા વરસાવે છે, એને દિલાસો આપવાનો પ્રયત્ન કરે છે.
અચ્છા,
પણ આપણો આ ભોંયતાળિયાનો આદમી એ આ શુદ્ધ પ્રેમ અને સ્વીકાર સહન જ કરી શકતો નથી. લીઝાની આ ઉદારતા સામે એને પોતાની લઘુતા, પોતાની હીનતાનું એટલું તીવ્ર ભાન થાય છે કે એ ભાનમાંથી બચવા એ લીઝાનું ભયંકરમાં ભયંકર અપમાન કરે છે, એને સામાન્ય વેશ્યા ગણીને હાથમાં પૈસા પકડાવી દે છે.
ના હોય, એટલે કે પ્રેમથી જે ઉદ્ધાર મળતો હતો એને પણ એને ઠોકર મારી દીધી.
બરાબર. લીઝા એ પૈસા ત્યાં જ ફેંકીને ચૂપચાપ જતી રહે છે. અંતે જીત તો લીઝાની જ થાય છે, પણ પેલો માણસ સુરેશ જોશી કહે છે એમ, એ પોતાના અહંકારને કારણે તારણહાર પ્રેમને પણ ઠુકરાવીને ફરી પાછો પોતાના અંધારિયા દરમાં, પોતાના ભોંયતળિયામાં ભરાઈ જાય છે.
સુરેશ જોશી દોસ્તોએવ્સ્કીની આ કૃતિને આટલું બધું મહત્વ કેમ આપે છે? એમનું મુખ્ય વિશ્લેષણ શું છે આના પર?
જોશી દોસ્તોએવ્સ્કીની મનોવૈજ્ઞાનિક સૂઝના, એમની જે સૂક્ષ્મ પૃથક્કરણ શક્તિ છે, એના ભારે વખાણ કરે છે. એ માને છે કે મનોવિશ્લેષણના પિતા જે સિગમંડ ફ્રોઇડ ગણાયા, એમના આવ્યા પહેલાં જ દોસ્તોએવ્સ્કીએ કલાકારની સહજ શક્તિથી માણસના અજાગૃત મનના ઊંડાણો, એના ભંડકિયામાં રહેલી ચેતનાના જે વ્યાપારો છે એ બતાવી દીધા હતા. જોશી એ પણ નોંધે છે કે ભોંયતળિયું શબ્દનો મૂળ રશિયન અર્થ પણ કંઈક એવો જ છે, બે માળની વચ્ચેની છુપાયેલી અંધારી નકામી જગ્યા.
અને પેલી બે ને બે ચારવાળી વાત શું છે? એનો આટલો વિરોધ કેમ કરે છે આ પાત્ર?
બે ને બે ચાર એ અહીં તર્કવાદ, બુદ્ધિવાદ અને ઉપયોગિતાવાદનું પ્રતીક છે. એ જમાનામાં એવો વિચાર બહુ પ્રચલિત હતો કે જો માણસને એના સાચા હિત વિશે બરાબર સમજાવી દેવામાં આવે તો એ હંમેશા તર્કબદ્ધ અને ફાયદાકારક રીતે જ વર્તશે. દુનિયા એકદમ ગણિતના દાખલા જેવી સીધી સાદી બની જશે.
હા, લોજિકલ.
પણ ભોંયતળિયાનો આદમી આ વાતનો સખત વિરોધ કરે છે. એ કહે છે કે ના ભાઈ, માણસ ફક્ત તર્કથી નથી ચાલતો, એની પાસે ઈચ્છા શક્તિ છે, ફ્રી વિલ છે, અને એ પોતાની મરજી ચલાવવા માટે અતાર્કિક, નુકસાનકારક વર્તન પણ કરી શકે છે. એ કોઈ આંકડાના કોષ્ટકમાં કેદ થવા તૈયાર નથી. એ તો સામે કહે છે, તમારા જેવા ડાહ્યા લોકો કરતાં હું વધારે જીવતો છું.
એટલે પોતાની સ્વતંત્રતા સાબિત કરવા એ કંઈ પણ કરવા તૈયાર છે.
હા, એ પીડા, દુઃખ કે સાવ વાહિયાત લાગતું વર્તન પણ પસંદ કરશે, કારણ કે એના મતે જો બધું જ તર્ક અને નિયમો પ્રમાણે જ ચાલે તો પછી સ્વતંત્રતા જેવું કંઈ રહ્યું જ ક્યાં? પણ આ જ અતિશય જાગૃતિ, આ સંવિત્તિની અતિ માત્રા જે જોશી કહે છે, એ જ એને કંઈ પણ નક્કર કરતા રોકે છે. એ પેલો બદલો પણ નથી લઈ શકતો.
કેમ?
કારણ કે એના મનમાં એટલા બધા વિરોધી વિચારો અને ભાવો એક સાથે ચાલતા હોય છે કે કોઈ એક નિર્ણય પર આવી જ નથી શકતો, એટલે છેવટે નિષ્ક્રિય બની જાય છે.
સુરેશ જોશી આમાંથી સંસ્કૃતિ અને પ્રગતિ વિશે શું તારણ કાઢે છે?
જોશી અહીં એક ધારદાર કટાક્ષ કરે છે. આપણે બધા એવું માનીએ છીએ કે સંસ્કૃતિ, શિક્ષણ એ માણસને વધુ સારો, વધુ દયાળુ બનાવે છે. પણ જોશી દોસ્તોએવ્સ્કીના આધારે સવાલ પૂછે છે કે શું ખરેખર એવું છે, કે પછી સંસ્કૃતિ એ માણસને વધુ ચાલાકીથી, વધુ જુગુપ્સાજનક રીતે ક્રૂર બનાવ્યો છે?
વિચારવા જેવો મુદ્દો છે.
અને બીજી વાત, સંસ્કૃતિ અને વ્યવસ્થા પોતે જ એક પ્રકારનો કંટાળો, એક વિરૂતિ પેદા કરે છે, અને આ કંટાળામાંથી છૂટવા માણસ ક્યારેક હિંસા કે અત્યાચાર કરવા પણ પ્રેરાય છે. આ એક ખતરનાક ચક્ર છે. અને પેલો મૂળ પ્રશ્ન તો પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે, એમ જો સમજવાની પ્રક્રિયા જ વસ્તુને બદલી નાખતી હોય તો સાચી સમજણ મેળવવી કઈ રીતે?
તો અંતે આ ભૂંયતળિયાનો આદમી કયા નિષ્કર્ષ પર આવે છે, શું કરવા માંગે છે?
એ વારંવાર એવા તારણ પર પહોંચે છે કે ભાઈ, કશું કરવું જ નહીં, બસ સભાનપણે જડ બનીને પડ્યા રહેવું એ જ સૌથી સારું. પણ એ પણ શક્ય નથી બનતું, કારણ કે મગજ તો ચાલ્યા જ કરવાનું.
હા, એ તો છે.
એટલે એ વિચારે છે કે કાશ હું એક જંતુ હોત, કીડો મકોડો, કારણ કે જંતુના જીવનમાં એક નિશ્ચિતતા હોય છે, એને આટલા બધા વિચારો નથી આવતા. પણ માણસ હોવાને કારણે એ પણ શક્ય નથી, એટલે એ બસ એક સતત મથામણ અને અજંપામાં જ જીવ્યા કરે છે. એને છે ને લક્ષ્ય સુધી પહોંચવા કરતા પહોંચવાની જે પ્રક્રિયા છે, જે રમત છે, એમાં જ વધારે રસ છે, કારણ કે લક્ષ્ય મળી જાય પછી તો પાછો કંટાળો જ આવવાનો ને.
સુરેશ જોશીના મતે આકૃતિનું આજના સમયમાં શું મહત્વ છે? કેમ આટલી ચર્ચા એના પર થાય છે?
જોશી માને છે કે આ કૃતિ આજે પણ એટલી જ, બરકે કદાચ એનાથી પણ વધુ પ્રાસંગિક છે. આ કદાચ પહેલી એન્ટી નોવેલ હતી જેણે નવલકથાના જે પરંપરાગત બંધારણ હતા એને તોડી નાખ્યા.
એન્ટી નોવેલ?
હા. અને એણે અસ્તિત્વવાદના જે મુખ્ય વિચારો છે, જેમ કે પસંદગીની સ્વતંત્રતા, જીવનની અતાર્કિકતા એટલે કે એબ્સર્ડિટી, અને સ્થાપિત વ્યવસ્થા સામે વિદ્રોહ, રિવોલ્ટ, એ બધાના બીજ રોપ્યા, જે પછીથી કાફકા અને સાર્ત્રો જેવા લેખકોના લખાણોમાં મોટા વૃક્ષ બન્યા. એક વિવેચકે તો એ સમયે આ કૃતિને હળાહળ ઝેર કહીને નથી દૂર રહેવાની સલાહ આપી હતી.
બાપ રે, ઝેર?
હા, જોશીના મતે દોસ્તોએવ્સ્કી માણસની આત્મજ્ઞાન અને સ્વતંત્રતાની જે અત્યંત જટિલ, વિરોધાભાસી અને પીડાદાયક ખોજ છે એને ઉજાગર કરે છે. અને આ પાત્રની જે લાચારી છે, જે પીડા છે, એમાં પણ એનું એક ગૌરવ રહેલું છે કે એ પોતાની શરતો પર જીવવા માંગે છે, ભલે એ શરતો ગવે તેટલી વિચિત્ર કેમ ન હોય.
તો સુરેશ જોશીની દ્રષ્ટિએ દોસ્તોએવ્સ્કીના ભોંયતળિયાના આદમીની આ ખરેખર બહુ ઊંડી અને વિચારવા જેવી ચર્ચા હતી. આપણે જોયું કે આત્મજ્ઞાન મેળવવું કેટલું મુશ્કેલ છે, સ્વતંત્રતા અને ચેતના વચ્ચે કેવો સતત સંઘર્ષ ચાલે છે, તર્ક અને સંસ્કૃતિની પણ પોતાની મર્યાદાઓ છે, અને માનવ અસ્તિત્વની આ બોયતળિયાની સ્થિતિ આજે પણ એટલી જ સાચી લાગે છે.
બિલકુલ. અને આ ચર્ચા એક સવાલ જરૂર ઊભો કરે છે, નહીં કે શું આ ભોંયતળિયું ફક્ત સાહિત્યની વાત છે, કે 19મી સદીના રશિયા પૂરતું સીમિત છે, કે પછી એ આપણા દરેકની અંદર રહેલી એક એવી જગ્યા છે જ્યાં આપણી સામાજિક ભૂમિકાઓ, આપણા તાર્કિક નિયમો અને આપણી પોતાની અંદરની જે કાચી વિરોધાભાસી ઈચ્છાઓ છે એની વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહે છે. આજના જમાનામાં, આ ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયાના સમયમાં આ ભોંયતળિયાનો આદમી કયા નવા રૂપે, કયા નવા ભોંયતળિયામાં આપણી સામે આવી રહ્યો હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?
ચોક્કસપણે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.